શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 63.
નાની પુરુષને ઓળખવા માટેનું મુખ્ય સાધન તેમની વાણી છે. નાની પુરુષને બે રીતે જીવ સ્વીકારે છે. એક ઓમ સંજ્ઞાએ સ્વીકારવામાં આવે છે અને એક ઓળખી સ્વીકારવામાં આવે છે. ઓમ સંજ્ઞાએ સ્વીકારવાનું પરમાર્થે કોઈ ફળ નથી. ઓક્ષમનાએ સ્વીકારવાનું પરમાર્થે કોઈ ફળ નથી એટલે કે આત્માને કાંઈ લાભ થવાનો સંભવ નથી. ઓળખીને સ્વીકારવામાં આવે તો એનું ફળ નિર્વાણ પદ છે, એટલું મહત્ ફળ છે. તેથી ઓળખવા સંબંધીનો વિષય આ પત્રની અંદર જે નિરૂપણ થયેલો છે તે મુમુક્ષુ જીવ માટે પરમ પ્રયોજનભૂત છે. ત્રીજા પેરેગ્રાફથી વિષય ચાલે છે આપણો કે જ્ઞાનીની વાણીમાં કેટલા પ્રકારના ગુણ હોય છે, એ ગુણો સમજાય તો કહેનાર પુરુષ જ્ઞાની છે એમ ઓળખાણ થાય છે. એ ગુણો ન સમજાય તો શાસ્ત્રો અનુસાર વાણી જ્ઞાનીની પણ હોય અને અજ્ઞાનીની પણ હોય એ વિષયનો કોઈ તફાવત પોતાને માલુમ પડતો નથી અને શોક સંજ્ઞા એમને એમ ચાલુ રહેશે. ઓક સંજ્ઞાથી જે નુકસાન છે એ નુકસાન એ છે કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થઈ શકે નહીં, એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ શકે નહીં. જોકે નાની પુરુષની ઓળખાણ ન થઈ શકે એવા જીવને આત્મ સ્વરૂપની ઓળખાણ થવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. કેમ કે જ્ઞાની પુરુષને તો પ્રગટ જ્ઞાન જ્યોતિ વર્તે છે, જ્યારે આત્મા છે એને શક્તિરૂપે જ્ઞાન જ્યોતિ છે. મિથ્યાત્વ અજ્ઞાન અવસ્થામાં વ્યક્ત જ્ઞાન જ્યોતિ વ્યક્ત નથી થઈ, પ્રગટ નથી થઈ. જે વ્યક્ત જ્યોતિને ન જોઈ શકે તે અવ્યક્ત જ્ઞાન જ્યોતિને કેવી રીતે જોઈ શકે, એટલે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ અહીંયા ઓક સંજ્ઞાના વિષયમાં પત્રાંક 449માં એ વાતનો નિર્દેશ કરેલો છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં ત્રણ કારણો લીધા છે. આત્મા ઓળખાય નહીં પણ આત્મા સંબંધીનું શ્રવણ, ચિંતન, વાંચન, ચર્ચા આદિ સ્વાધ્યાય થાય અને એ સ્વાધ્યાય થતાં ઓળખાવાને બદલે ભિન્ન ભિન્ન પ્રકારની અનેક પ્રકારની કલ્પના થાય, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, એવી કલ્પના થવામાં ત્રણ કારણો છે. એક લોક સંજ્ઞા, એક ઓગ સંજ્ઞા અને અસત્સંગ, એ ત્રણ કારણો છે. આ ત્રણ કારણોનું નિરૂપણ 449 પત્રમાં કહ્યું છે. લોક સંજ્ઞા તો લોક દ્રષ્ટિ છે, લોક સંજ્ઞા તો લોકોની દ્રષ્ટિએ વિચારવું, આત્મકલ્યાણને ગૌણ કરીને લોક અને સમાજની મુખ્યતાએ પ્રવર્તવું એ લોક સંજ્ઞા છે. એને સમાજ પ્રતિબંધ પણ કહેવામાં આવે છે. જે પ્રતિબંધ પરિભ્રમણનું કારણ છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ બંને પરિભ્રમણનું કારણ છે. એમાં લોક સંજ્ઞા છે, સમાજ પ્રતિબંધ છે. આમ કરશું તો સમાજમાં ખળભળાટ થશે, આમ બોલશું તો સમાજને આવું લાગશે. એટલે સત્યને ગૌણ કરીને, આત્મકલ્યાણને ગૌણ કરીને સમાજની મુખ્યતા થાય એને લોક સંજ્ઞા કહે છે. લોકોની દ્રષ્ટિએ વિચારવું છે. ઓળ સંજ્ઞા, ઓળખાણ વિનાના સમજણના પરિણામ. એને સમજણ નથી એને તો ઓળખ સંજ્ઞા છે જ. વગર સમજણે કોઈ ક્રિયા કરે, સાધન કરે તો ઓળખ સંજ્ઞા એ કરે છે જ. પણ શાસ્ત્ર અનુસાર સમજણ કર્યા પછી પણ ઓળખાણ અને ભાવભાષણ ન થાય ત્યાં સુધી ઓઘ સંજ્ઞા ચાલુ રહે છે. પણ એ ઓઘ સંજ્ઞા છે આત્મા સંબંધીનું જાણેલું, વાંચેલું, વિચારેલું, કલ્પનામાં પરિણમે છે. કલ્પનામાં પરિણમે છે એટલે કે વાસ્તવિકતામાં પરિણમન એનું થતું નથી. વાસ્તવિકતાથી અન્યથા પ્રકાર ઉત્પન્ન થયો તેનું નામ કલ્પના છે. એ કલ્પના પણ એક પ્રકારનો વિપર્યાસ છે અને તેનું ફળ દુઃખ છે. તેનું ફળ સુખ નથી આવતો. એટલે આત્મસ્વરૂપને પણ ઓળખવામાં ઓળખ સંજ્ઞા એ આડી આવે છે. એટલે અહીંયા કૃપાવિદરે નાની પુરુષને ઓળખાણ થવા માટે એમની વાણીમાંથી કયા પ્રકારે પોતાને અનુભવ થાય અને વાણીમાં કયા પ્રકારના ગુણ હોય એમ નિમિત્ત અને ઉપાદાન બંને તરફથી વાત લીધી છે. ફરીથી લઈએ પેરેગ્રાફ. આપણે સાંજે કાલે થોડો ચાલેલો છે. જ્ઞાનની વાણી પુરવાર પર અવિરોધ આત્માર્થ ઉપદેશક અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. પુરવાર પર અવિરોધ પણ એ જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ છે. બધા લક્ષણોમાં જ્ઞાનીની વાણીનું એ મુખ્ય લક્ષણ છે. એનું કારણ એ છે કે પદાર્થમાં કેટલાક પરસ્પર વિરોધી ધર્મો હોવા છતાં તે પદાર્થ આત્મ પદાર્થ અવિરોધપણે પોતાના અસ્તિત્વને ટકાવી રહ્યો છે. એ પદાર્થનું જેને દર્શન છે, પ્રત્યક્ષ દર્શન છે, તેને તે પદાર્થ કહેવામાં વિરોધ ઉત્પન્ન થતો નથી. જેને એ પદાર્થનું દર્શન નથી તે પદાર્થને કહેવા જાય તો એ અંધારામાં ઊભો રહીને એ વિરુદ્ધ ધર્મોને કેવી રીતે પ્રકાશી શકે. એટલે ક્યાંય ને ક્યાંય વિરોધ એને આવ્યા વિના રહે નહીં. આવી એક પરિસ્થિતિ ગમે તેટલી વિદવત્તા હોય તો પણ ઉત્પન્ન થયા વિના રહેતી નથી. જોકે વિદવત્તા પોતે એક થિયોરિટિકલ નોલેજનો એક્સપર્ટનેસ છે, થિયોરિટિકલ જ્ઞાનની કુશળતા છે એની અંદર. જ્યારે જ્ઞાન દશામાં પ્રેક્ટિકલ જ્ઞાનની કુશળતાથી પ્રવીણતા કુશળતા પ્રાપ્ત થયેલી છે એમાં ફરક આટલો છે. નાની વિદ્વાન હોય એ જરૂરી નથી. નાની વિદ્વાન પણ હોય, શાસ્ત્ર જ્ઞાનની વિદ્વતા પણ હોઈ શકે તો પણ આત્મતત્વને જાણ્યું છે માટે તે સાચા વિદ્વાન છે. વિદ્વાન જાણનાર, સેના જાણનાર, આત્મતત્વના જાણનાર છે, નિજ પરમતત્વના જાણનાર છે તે સાચા વિદ્વાન છે. એને જાણ્યા વિના જેટલું જાણ્યું એ બધી વિદવત્તા આત્માને કામમાં, આત્માને સુખ થવામાં, શાંતિ થવાના કામમાં આવવાનું છે. એટલે સાચા વિદ્વાન છે એ સુખ શાંતિમાં પોતાનું જીવન વ્યતીત કરી શકે છે, ઇન્દ્રાકુર શાંતિને પ્રાપ્ત કરી શકે છે, અને એ જીવનું પ્રયોજન છે. એટલે પોતાના સ્વરૂપની અનુભૂતિ સિવાય પદાર્થ દર્શન નહીં હોવાને લીધે વિદવત્તામાં પણ ક્યાંય ને ક્યાંય વિરોધ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. તો એ વિરોધ સમજી શકે, એને ખ્યાલ આવે છે કે આ જ્ઞાની નથી, ઘણી વિદવત્તા હોવા છતાં પણ જ્ઞાની નથી એમ સમજી શકાય છે. અને ઓછી વિદવત્તા હોય શાસ્ત્ર જ્ઞાનની, પણ અવિરોધ કથન હોય તો પણ એ જ્ઞાની પુરુષની વાણી છે એમ સમજી શકાય છે. આત્માર્થ ઉપદેશક છે. ઉપદેશનો મુખ્ય મુદ્દો આત્મકલ્યાણ, આત્મ અર્થ, આત્માના કલ્યાણ રૂપ પ્રયોજન છે, એ પ્રયોજન જેના ઉપદેશનો મુખ્ય મુદ્દો છે એ આત્માર્થ ઉપદેશક એમની વાણી હોય છે. અથવા આત્માને ક્યાંય પણ અજ્ઞાન થાય એવો ઉપદેશ જ્ઞાનીની વાણીમાં હોય નહીં, એ પણ અવિરોધપણે હોય છે. એવા ઘણા મુદ્દા છે, ખાસ કરીને વ્યવહારના વિષયમાં એ મુદ્દાઓ વધારે છે. નિશ્ચયના વિષયમાં તો સ્વરૂપ આશ્રિત પરિણમન થવું, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રની શુદ્ધતા થવી એ એક ધારી વાત છે. વ્યવહારની અંદર ઘણા પગથિયા છે, જુદા જુદા સ્તરમાં જુદી જુદી યોગ્યતા એ ઘણા પગથિયા છે, અને એ વ્યવહાર નિશ્ચયનો સુમેળ ક્યાંય પણ એકાંત ન થાય, ન વ્યવહારાભાસ થાય, ન નિશ્ચયાભાસ થાય, ન ઉભયાભાસ થાય, વ્યવહાર નિશ્ચય બંનેનો આભાસ ન થાય, એવો પ્રકાર આત્મા ઉપદેશક વાણીમાં જ હોઈ શકે. બીજાની વાણીમાં ક્યાંક ને ક્યાંક આભાસ થયા વિના રહે નહીં. આ નિશ્ચયાભાસનો ચતો વધી જાય, ત્યાં વ્યવહારાભાસનું વજન વધી જાય, ત્યાં બંનેનો આભાસ હોય તો ખબર જ પડે નહીં, કેમ કે બે વાત ચાલતી હોય, નિશ્ચયની પણ વાત આવતી હોય અને વ્યવહારની પણ આવતી હોય, એટલે ખબર કેમ પડે કે આ બરાબર છે કે બરાબર નથી. પણ આત્માર્થ ઉપદેશક પણ જેમાં હોય છે એના ઉપરથી એનો નિર્ણય થઈ શકે છે. યોગ્યતા જોઈએ, વાત જે કાંઈ કઠિન છે એ અયોગ્યતાને કારણે છે, યોગ્યતા હોય તો આ વાત બધી સુગમ છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે આત્મા, જેનો સ્વભાવ કદી પૂર્વે જાણ્યો નથી, તેથી એ સ્વભાવના જ્ઞાનને અપૂર્વ જ્ઞાન કહે છે, અને એ પદાર્થનો ભાવ ભાસે તેને પણ અપૂર્વ જ્ઞાન કહેવામાં આવે છે, અને એ અપૂર્વ પદાર્થને અપૂર્વપણે નિરૂપણ કરે એવી કોઈ વાણી હોય તો તે જ્ઞાની પુરુષની વાણી છે. એ અપૂર્વતા કેમ નક્કી થાય આ એક પ્રશ્ન છે. કે પોતાની યોગ્યતા હોય તો પોતાને અપૂર્વતા ભાસે, નહીંતર પૂર્વાનું પૂર્વ લાગ્યા કરે કે આ બધું આપણે દ્રઢ કરવા માટે તેનું તે વાંચીએ, તેનું તે વિચારીએ, તેનું તે સાંભળીએ, તેની ને તેની ચર્ચા કરીએ, પણ એ પૂર્વાનું પૂર્વ લાગે. ત્યારે અપૂર્વ સ્વભાવને અપૂર્વ પ્રકારે જેની વાણીમાં વ્યક્ત થાય છે એવી જે સાતિશય વાણી હોય છે એ જ્ઞાની પુરુષની વાણી છે, અને યોગ્યતાવાનને એમાં અપૂર્વતા ભાષા વિના રહેતી નથી. વિશેષતા તો એ છે, અથવા આશ્ચર્યકારક વાત તો એ છે કે તેની તે વાત હોય તો પણ અપૂર્વતા ભાસે, નહીતર વાણીમાં સાંભળવામાં રિપીટેશન છે, પુનરાવૃત્તિ છે, એ પુનરાવર્તન કંટાળો ઉત્પન્ન કરાવે. એક વાત એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર કે પછી એવા સાંભળવામાં કંટાળો આવે, આ તો એની વાત ચાલે છે. જ્યારે જ્ઞાની પુરુષની વાણી સાંભળવામાં એવું બનતું નથી. પાંચ વખત આઠ વખત કહે તો પણ અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે. કેમ કે અપૂર્વ સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણીમાં પણ અપૂર્વતા આવે છે, એના અર્થમાં અપૂર્વ ભાવ પાસે છે, એટલે એ અપૂર્વતા સમજાય છે, અપૂર્વતા માલુમ પડે છે. તેના ઉપરથી નક્કી થાય છે કે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર આ વાણી છે. અને અનુભવ સહિત પણ હોવાથી, જો અહીંયા શાસ્ત્ર જ્ઞાન ન લીધું, અનુભવ જ્ઞાન લીધું, એમાં અનુભવની ઝલક છે. દ્રષ્ટાંત, યુક્તિ, ઉદાહરણ એ બધા પણ અનુભવ પ્રધાન આવે અને એ સત્શાસ્ત્રોમાં સમજાય છે. સત્શાસ્ત્રોમાં શાસ્ત્રકાર અનુભવી પુરુષ હોવાને લીધે દ્રષ્ટાંત પણ એમાં અનુભવના જ મુખ્યપણે આવે. એક દ્રષ્ટાંત આપણે લઈએ, કૃપાળુદેવનું કાવ્ય છે મોક્ષમાળામાં, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ગમે એને સમજાય કે જે કાર્યમાં, જે પ્રવૃત્તિમાં, જે ભોગમાં સુખ લાગતું હતું, એ ભોગમાં પાછળ દુઃખ કેમ લાગ્યું? મીઠાઈ ખાતા ખાતા મીઠાઈને ના કેમ પાડો છો? પહેલા બટકે જે સુખ લાગ્યું, એ 10-20-25માં બટકે દુઃખ સુખ ક્યાં ચાલ્યું ગયું? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. છોડી દેવું પડે છે, કંટાળો આવે છે, આકુલતા થઈ જાય છે. કારણ એ દુઃખ નહોતું, એ સુખ નહોતું, એ દુઃખ હતું. તો એ સુખ નહોતું એ નક્કી ક્યાંથી કર્યું? કે અનુભવથી નક્કી કર્યું. એ યુક્તિ અનુભવ પ્રધાન છે, વાત યુક્તિથી સમજાવે છે, પણ અનુભવ પ્રધાન યુક્તિ છે. 15મી ગાથામાં સમય સારમાં જ્ઞાન સામાન્યને સમજાવવા માટે રસોઈમાં મીઠાનો દ્રષ્ટાંત આપ્યો કે શાકની અંદર મીઠું કેવી રીતે તપાસવું. એવી રીતે જ્ઞાકાર જ્ઞાનમાંથી જ્ઞાનાકાર જ્ઞાન ઉપર કેવી રીતે આવવું. તો જેમ અનુભવથી ખબર પડે છે કે તીખાશ, ગળાશ, અનેક પ્રકારના બીજા સ્વાદવાળા દ્રવ્યો એની અંદર નાખેલા હોવા છતાં ખારાશને જુદી તારવી શકાય છે, અનુભવ હોવો જોઈએ તપાસવાનો. એમ અનેક જ્ઞેયોની વચ્ચે પણ જ્ઞેયાકારને પ્રાપ્ત થયેલું જ્ઞાન જ્ઞાનાકારપણે પણ રહેલું છે, એકરૂપ, અનેકરૂપતામાં એકરૂપતા પણ રહેલી છે, એવા ઉદ્દેશથી જોવામાં આવે, એવા લક્ષ્યથી તપાસવામાં આવે તો પોતાને અનુભવ થાય છે. ત્યાં પણ અનુભવ પ્રધાન યુક્તિ લીધી છે. એવું અનુભવ સહિતપણું હોવાથી કહેનારનો અનુભવ વ્યક્ત થાય છે કે અનુભવના વિષયમાં કહેનાર અજાણ છે, એ અનુભવના વિષય ઉપર લક્ષ દેવાથી એ વિષયનું સ્પષ્ટીકરણ મળી જાય છે. સાંભળનારને પણ ખ્યાલ આવી જાય છે કે અનુભવ હોય તો જ આ હદે વાત થાય, ને આ હદે વાત ન થાય છે માટે અનુભવ નથી. કેમ કે એક વેદનનો વિષય છે. એ વેદનનો વિષય શાસ્ત્રની પરિભાષામાં, શાસ્ત્રની વ્યાખ્યામાં, થિયરીમાં આવી શકતો નથી, એટલે એ વિષય શાસ્ત્ર વાંચનાર એ વિષયથી અજાણ રહી જાય છે. ત્યારે અનુભવી પુરુષ એ વિષયના જ્ઞાતા હોય છે અને તેથી કરીને તેમની વાણીમાં અનુભવ સહિતપણું સારી રીતે સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. એવું અનુભવ સહિતપણું હોવાથી એના ફળ સ્વરૂપે, એના કારણે આત્માને સતત જાગૃત કરનાર હોય છે. સાંભળનારને એમ લાગે છે કે મને જગાડે છે આ, હું અંધારામાં હતો, હું સૂતો હતો, આ મને જગાડે છે, આ વાણી કોઈ મને બીજી રીતે અસર કરે છે. આત્માને સતત જાગૃતિમાં લઈ આવે છે. તારું કલ્યાણ ક્યાં થાય? તારું આત્મકલ્યાણને સંભાળ, સાવધાન થા, નહીતર આ અકલ્યાણ થઈ રહ્યું છે, નુકસાનીનો ધંધો છે. એવું સતત આત્માને જાગૃત કરનાર એવું કોઈ વિશિષ્ટ પ્રકારનો એક રણકાર હોય છે, તેના ઉપરથી પણ જ્ઞાની પુરુષની વાણી છે અને કહેનાર જ્ઞાની પુરુષ છે તેમ ઓળખાય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. આ પ્રકારના ગુણો શુષ્ક જ્ઞાનીની વાણીમાં કદી હોઈ શકે નહીં, એ ફરક પડી જાય છે. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાર પર અવિરોધપણું, જુઓ પેલો જે પહેલી જ વાત કરી છે એ ઉત્કૃષ્ટ ગુણ છે માટે વાત કરી છે વાણીનો. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાર પર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીને ની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. ક્યાંય ને ક્યાંય વિરોધાભાસી સ્ટેટમેન્ટ આવ્યા વિના રહે નહીં. જે આત્મકલ્યાણને બાધક હોય એવો પ્રકાર ક્યાંક ને ક્યાંક આવી જાય. વસ્તુ સ્વરૂપને અવિરોધપણે નિરૂપણ ન કરી શકે એવો વિરોધાભાસી વાત ક્યાંય ને ક્યાંય આવી જાય, કેમ કે એ વિષયમાં પોતાનો પ્રકાશ નથી, જ્ઞાનનો પ્રકાશ નહીં હોવાને લીધે. એટલે એ વાતને પોતે દોહરાવી છે કે સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર વિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે કેમ નથી વર્તતું? કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, જ્ઞાનમાં આત્મ સ્વરૂપ આવ્યું નથી, ભાવ ભાષ્યો નથી, અનુભવાંશે પ્રતીત થઈ નથી. 751માં બીજું સંકેત કીધું, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત, તેને શ્રી વિતરાગ બીજું સંકેત કહે છે. વિતરાગોએ આ સ્વીકારેલી વાત છે એમ કરીને 751માં એ વાત લીધી છે. એને બીજ જ્ઞાન પણ કહે છે, એને સુધારસ પણ કહ્યો છે, એને આત્માનું અસ્તિત્વ ગ્રહણ પણ કહેવામાં આવ્યું છે, અને એને સ્વરૂપની ઓળખાણ, ભાવ ભાષણ અને સ્વરૂપ નિશ્ચય પણ કહેવામાં આવે છે. એક જ પર્યાયના વિભિન્ન લક્ષણોથી એ પર્યાયને સમજાવવામાં આવે છે. એવું જે યથાસ્થિત પદાર્થ દર્શન તે બીજજ્ઞાની પુરુષને હોય છે અને એક અનુભૂતિ સંપન્ન હોય એવા જ્ઞાની પુરુષને હોય છે. એવું પદાર્થ દર્શન નહીં હોવાને કારણે પુરવાર પર અવિરોધપણું એવો જે ઉત્કૃષ્ટ ગુણ તે બીજાની વાણીમાં, જ્ઞાની સિવાયની બીજાની વાણીમાં એ ગુણ આવતો નથી. અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેમની વાણી હોય છે. એટલે જે થિયરી વાંચી હોય છે, જે થિયરી સમજી હોય છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, દ્રવ્યથી ગુણથી પર્યાયથી ઉત્પાદ એ ધ્રુવથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગુણ ગુણીના ભેદથી અનેક પ્રકારે થિયરી આવે છે અધ્યાત્મ શાસ્ત્રોમાં, અને એમાં પણ ખાસ કરીને દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં આત્મદ્રવ્યના વિષયમાં અનેક પ્રકારે આત્માની વ્યાખ્યા કરેલી છે. હવે એ વ્યાખ્યાથી માત્ર જો સમજવા જાય તો એને ક્યાંય ને ક્યાંય કલ્પના લગાડવી પડે છે. અનુભવમાં કલ્પનાનો અભાવ છે, કલ્પનામાં અનુભવનો અભાવ છે. એટલે જ્ઞાનીની વાણી અનુભવ સહિત હોય છે, જ્યારે બીજાની વાણીમાં ઠામ ઠામ એટલે અનેક જગ્યાએ એને કલ્પના જોડવી પડે. એને કહેવા જતા પોતાને કલ્પનામાં પિક્ચર ઊભું કરવું પડે છે, આત્મા આવો, આત્મા આવો. વસ્તુ સ્વરૂપ એવું છે કે આત્મા મૂળ સ્વરૂપે અતિન્દ્રિય પદાર્થ હોવાને લીધે તે અંતર્મુખી અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં જ માત્ર વિષય થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય આત્મા નથી, ન ચક્ષુ ઇન્દ્રિયથી જણાય, ન શ્રવણેન્દ્રિયથી જણાય, બીજી ઇન્દ્રિયોનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કે સૂંઘવાનો વિષય, કે સ્વાદ લેવાનો વિષય, કે સ્પર્શવાનો વિષયનો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ કાનથી સાંભળે અને આંખથી જિનેન્દ્રની મુદ્રા, જિનેશ્વરની પ્રતિમા કે જ્ઞાનીની મુદ્રા જોવે તો પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા પોતે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે અને એ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન અંતર્મુખી હોવાને લીધે અને ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખી જ્ઞાન હોવાથી અને પરોક્ષ હોવાને લીધે આત્મ પદાર્થ એમાં વિષય થતો નથી. એટલે માત્ર વ્યાખ્યાથી, થિયરીથી આત્માને સમજવા જાય તો મન દ્વારા બહિર્મુખ જ્ઞાનથી એની કલ્પના ઉત્પન્ન થાય છે કે આત્મામાં આ પ્રકારે ઉત્પાદ્ય છે, આત્મામાં આ પ્રકારે દ્રવક્ષેત્રકાળ ભાવ છે, આ પ્રકારે આત્મા દ્રવગુણ પર્યાય વાળો છે, એમ કલ્પના કાંઈ ને કાંઈ કરવી પડે છે. એ મનથી થતી જે કલ્પના, એ કલ્પનામાં આત્મ પદાર્થ સમાવેશ પામતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનું મન સહિત જે વર્તણું થાય છે, મનની સાથે જે જ્ઞાનનું, મતિશ્રુત જ્ઞાનનું જોડાણ છે, એની દિશા બહિર્મુખ છે. અને આત્મા જે પરમ પદાર્થ છે તે અંતતત્વ સ્વરૂપી હોવાથી અંતર્મુખ જ્ઞાનમાં જે વિષય થાય છે. જેમ કોઈને તૃષા લાગી હોય અને પાણી માટે મારતે ઘોડે જંગલમાં પાણી ગોતતો હોય, જળાશયને ગોતતો હોય કે ક્યાંય તળાવ, વાવ, કૂવો કઈ હોય તો પાણી મળે, એમાં કોઈ કૂવો દેખાઈ ગયો, ઘોડા ઉપર બેઠા બેઠા કૂવામાં પાણી છે કે ખબર ન પડે, ઘોડા ઉપર બેઠા બેઠા ખબર પડે, ઘોડાથી ઉતરી કૂવાને કાંઠે જઈ વાંકા વળીને અંદર જોવું પડે કે અંદર પાણી તળીએ છે, પછી કેમ ઉપર કાઢવું એ પછીની વાત છે. એમ વિકલ્પના મારતે ઘોડે મનથી કોઈ આત્માને સમજવા માંગે અને આત્માનું એને જ્ઞાન થાય, એ વાતમાં કાંઈ માલ નથી, થઈ શકે જ નહીં. એ મનના ઘોડેથી ઉતરીને, કેમ કે બહિર્મુખ પરિણામ છે. જ્યારે જ્ઞાન અંતર્મુખ થાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રદેશે પ્રદેશે પ્રસરીને આત્માનો અનુભવ કરે સ્વસંવેદન જ્ઞાનથી, ત્યારે એને આત્મા જેવો કેવો જ્ઞાનમાં જ્ઞેય થયો છે એવો અહીંયા ચોથા ગુણ સ્થાને અનુભવ જ્ઞાનમાં જ્ઞાન, એની જ્ઞાન જ્ઞાન થાય, એવું જ બરાબર જ્ઞાન થાય કે આત્મા આવો છે. ફક્ત કેવળ જ્ઞાનમાં એના પ્રદેશો જણાય છે, આમાં પ્રદેશો નથી જણાતા, બાકી અનુભવમાં તો એક જ જાતિનો અનુભવ છે. જેવું કેવળ જ્ઞાનમાં સ્વસંવેદન છે એવું જ અહીંયા શ્રુત જ્ઞાનમાં, મતિશ્રુત જ્ઞાનમાં સ્વસંવેદન છે. તારતમ્યતાનો ફેર અનંત ગુણો છે. એક સેમ્પલ છે અને એક ગોળની આખી ભેલી છે, પણ ગોળનો સ્વાદ તો એક સેમ્પલમાં આવે, એ આખી આખી ભેલીમાં છે, પણ એ અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. એટલે પદાર્થ દર્શન જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન ઘૂરીને થયું નથી ત્યાં સુધી કહેનારને આત્મા સંબંધીના શાસ્ત્રો વાંચીને પણ ક્યાંય ને ક્યાંય કલ્પનાથી કહેવું પડે છે. એટલા માટે આત્માનો ઉપદેશ દેવાનો અધિકાર પણ જ્ઞાની પુરુષથી શરૂ થાય છે, એ પહેલા ઉપદેશનો અધિકાર શરૂ નથી થતો. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને સુષુપ્ત જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. કોને લીધું? સામાન્ય મનુષ્યને તો ન થાય, મંદ દશાવાન મુમુક્ષુને પણ ન થાય અને મધ્યમ કક્ષાના મુમુક્ષુને પણ ન થાય. એ આદિ અનેક પ્રકારના જ્ઞાની પુરુષની વાણીની વિશેષતાના ભેદો છે, એ ભેદ છે, બધા ગુણ છે એના, એ દ્વારા સ્વભાવે તેનું ઓળખાણ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઓળખાય અને જ્ઞાની જ્ઞાનીને ઓળખે એ તો કાંઈ સહજ સ્વભાવ છે, કેમકે એ તો પોતે જ અનુભવમાં ઊભા છે, તો પોતે જ પ્રકાશમાં ઊભા છે. સામે પ્રકાશ હોય તો એ સમજી શકે છે કે આ જ્ઞાનનો પ્રકાશ છે, અંધારું હોય તો સમજી શકે છે કે અહીંયા પ્રકાશ નથી પણ અંધારું છે. જેમ ઝવેરી છે એ સાચા હીરાને અને ખોટા હીરાને એના પ્રકાશથી સમજી શકે છે. તમને તરત ખ્યાલ આવશે, આ ગ્લાસ મૂકે એટલે હીરાની ચમક, ખોટી ખોટા હીરાની ચમક નરી આંખે ગમે એવી સારી દેખાતી હોય, પણ જેવો ગ્લાસ મૂકે એટલે એમ લાગે કે આ તો સાવ આંધળું છે. શું કે? આ તો આંધળું નંગ છે એમ કે. અને સાચો હીરો હોય તો એનો પ્રકાશ છે એ અછાનો રહે અને પકડાય, તરત ઝવેરીની આંખમાં પકડાય. બીજાને ન સમજાય પણ ઝવેરીની આંખમાં તો તરત જ પકડાય. એમ જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે એમને સહજ સ્વભાવથી સહજ જ્ઞાન પ્રગટ થયેલું છે અને એ જ્ઞાન અનુભવ વેદન સહિત હોવાથી વેદનયુક્ત વાણી આવે એના રણકારને તો સહેજે ઓળખી શકે છે, કેમ કે પોતે ભાન સહિત છે, પોતે પોતાના આત્મ સ્વરૂપના ભાનમાં વર્તે છે. આત્મ સ્વરૂપનું ભાન જ્યાં સુધી નથી ત્યાં સુધી બેભાનપણું છે. ગમે તેટલી વિદ્વત્તા હોય બેભાનપણું છે, ભાનમાં વર્તે છે. સિદ્ધ સમાન સદાપદ મેરો, મારું સ્વરૂપ પરિપૂર્ણ જેવા સિદ્ધ પરમાત્મા છે એવું જ મારું સ્વરૂપ છે. જિનપદ નિજપદ એકતા, એનું જે ભાન છે એ ભાન સહિતપણો અને બેભાનપણો એમાં બહુ મોટો આંતરો છે. એટલે એ પોતે ભાન સહિત હોવાથી અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જ્ઞાની જાણે છે. કેટલી સરસ વાત લીધી છે. પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આત્માર્થ ઉપદેશક પણ આત્માને સતત જાગૃતિમાં લઈ આવે એવી વાણી, ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય બીજાની વાણીમાં આવી શકે નહીં, ઉપદેશી શકાય નહીં એમ સહેજે જ્ઞાની જાણે છે. મને પણ ભાન છે, સામે અહીં સુધી વાત કરનાર ભાનમાં હોય તો જ વાત કરે, નહીતર ભાન ભાન સિવાય વાત કરી શકે નહીં. સમયસારની 47 શક્તિઓનું પરિશિષ્ટ છે. શાસ્ત્ર પૂરું કર્યા પછી ટીકાકાર ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવ છે, એમણે આત્મ સ્વરૂપને સમજાવવા માટે આત્મામાં કેવી કેવી શક્તિઓ રહેલી છે, મૂળ સ્વરૂપ એ પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ છે, એ આત્માની પ્રોપર્ટી છે. જ્ઞાન શક્તિ એ જ્ઞાનની પ્રોપર્ટી છે, આત્માની સુખ શક્તિ એ આત્માની પ્રોપર્ટી છે, સંપત્તિ છે જેને આપણે કહીએ છીએ, કાયમી સંપત્તિ અનાદિ અનંત સાથે રહેવાવાળી. એનું વર્ણન એવી રીતે કર્યું છે, એક એક શક્તિની વ્યાખ્યા કરી છે. ત્યાં તો શું છે, શાસ્ત્રમાં તો થિયરી આવે વ્યાખ્યા આવે, પણ એ વ્યાખ્યામાં અનુભવ સહિત પણ છે એમ નીકળે છે. વ્યાખ્યા ગુણની કરી છે પણ ગુણ શુદ્ધપણે કેવી રીતે પરિણમે છે એ બતાવતા એમનું અનુભવ સહિત પણ એની અભિવ્યક્તિ થાય છે. એટલે કહેવાની જે પદ્ધતિ હોય છે એમાં અનુભવ ઉતરે છે. એ જ વાતને એ જ શબ્દોમાં કહેવા જાય તો ફરક પડી જાય. આવો એક વિશિષ્ટ ગુણ. જ્ઞાનીની વાણી વિશે હોય છે અને તે જ્ઞાનીને સહેજે સમજાય છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, આગળ કહે છે, હવે સ્પષ્ટ કરે છે વધારે વિષયને. કૃપાળુ દેવની વિષય ઉપર માસ્ટરી કેટલી છે, એક વાણીને કેવી રીતે જુદી પાડે છે જ્ઞાનીની વાણીને. જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. એટલે કે જે જ્ઞાનને ઓળખે છે, જ્ઞાનને ઓળખે છે એટલે કે જ્ઞાનને જ્ઞાનના સ્વરૂપથી ઓળખે છે. એનું લક્ષણ શું, એનું વેદન શું અને એનો સ્વભાવ શું, એનું સ્વરૂપ શું, ગુણથી લક્ષણથી અને વેદનથી જેણે આત્માને જાણ્યો છે તેના જ્ઞાનને આત્મજ્ઞાન કહી શકાય. એ સિવાય આત્મજ્ઞાન બીજી રીતે થયું હોય તો તે આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાનની વાત છે પણ એ આત્મજ્ઞાન નથી. એમાં ગુણ એટલે એનો સ્વભાવ સ્વરૂપ છે, લક્ષણ છે એ બીજાથી જુદો પાડતો, આત્માને બીજા બધાથી જુદો પાડે, ભિન્ન પાડે. ષટપદથી આત્મા દર્શાવ્યો તો શું કહ્યું કે જેમ તરવારને મ્યાન જુદા છે એવો ભિન્ન કરીને આપે દર્શાવ્યો છે. ષટપદનો ટોટલ શું માર્યો છ પદનો, સમ્યક દર્શનના આશ્રયભૂત એવા જે છ પદનો પત્ર છે એમાં વાત એ લીધી. આત્મસિદ્ધિ એના ઉપરથી રચી છે પાછળથી. તો એ છ પદનો ટોટલ શું માર્યો કે એ છ પદ દર્શાવીને આપે જેમ તરવારને મ્યાન જુદા છે એમ આત્માને જુદો દેખાડ્યો છે, ભિન્ન દેખાડ્યો છે. એ ભિન્ન દેખાવાનું લક્ષણ છે, ખાસ લક્ષણ છે, સ્પેસિફિક સિમ્પટમ છે, અને તે જ્ઞાન લક્ષણ છે, વેદન લક્ષણ છે. લક્ષણથી વેદનથી લક્ષણમાં જ્ઞાન લક્ષણ છે, પણ જ્ઞાનમાં બે પ્રકાર છે, સ્વપર પ્રકાશકપણું અને વેદનપણું. એમાં એ વેદન દીધું, લક્ષણથી વેદનથી, કેમ કે અનુભવ સહિતપણું છે વેદનમાં. જાણવામાં અનુભવ નથી, વેદવામાં અનુભવ છે. પર પદાર્થને જાણે પણ પર પદાર્થને જ્ઞાન વેદે નહીં, વેદી શકે પણ નહીં. એ પ્રકારે જેને આત્મા જાણ્યો છે તેને આત્મજ્ઞાન વર્તે છે. હું કહે છે કે એવું જે જ્ઞાન અને એ સિવાયનું જે જ્ઞાન, એવું જ્ઞાન અને અજ્ઞાનનો તફાવત જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. એને એ વાત તરત જ સમજાય છે, સહેજે સમજાય છે. અથવા અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે. જો કેવી વાત કરે છે, જબરજસ્ત આશ્ચર્યકારક વાતો કરી છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, ગમે એટલું ઉઘાડ જ્ઞાન હોય, બહિર્લક્ષિત સૂક્ષ્મ જ્ઞાન અંગ પૂર્વનું હોય, અત્યારે તો કોઈનું હોતું નથી, અત્યારે તો ગણતરીના શાસ્ત્રો બચ્યા છે અને બહુ બહુ તો એનું જ્ઞાન ને એની ધારણા હોય, ઉઘાડ હોય તો, સૂક્ષ્મ હોય તો. પણ અંગ પૂર્વનું સૂક્ષ્મ જ્ઞાન હોય છતાં પણ અજ્ઞાન હોય તો એના પ્રત્યે આકર્ષણ ન થાય. મોહનું લક્ષણ શું છે? આકર્ષણ થવું તે મોહનું લક્ષણ છે. અજ્ઞાન પ્રત્યે જેનો મોહ વિરામ પામ્યો છે, બાહ્ય જ્ઞાનનો મોહ ન થાય. અધ્યાત્મની લાઈન અંતર્મુખની છે. બાહ્ય જ્ઞાન અને બાહ્ય ત્યાગ એ બંનેમાં જે વિમોહિત થાય છે તેને જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજાવવો કઠણ પડે છે. એટલે અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને, જ્ઞાનીને તો બાહ્ય જ્ઞાનનો અજ્ઞાન પ્રત્યેનો એમનો મોહ હતો નથી, અજ્ઞાનીને અજ્ઞાનનો મોહ થઈ જાય. મોહ આટલું બધું જાણે છે, આટલું બધું સમજાવી શકે છે, આટલું બધું કહી શકે છે, નક્કી જ્ઞાની હોવા જોઈએ એમ નથી જ્ઞાની નક્કી થતા. જ્ઞાન છે કે અજ્ઞાન છે, ઉઘાડ જ્ઞાનનું આકર્ષણ બાહ્ય જ્ઞાન છે કે અંતર જ્ઞાન છે, એ જ્યાં સુધી નક્કી ન કરી શકે ત્યાં સુધી જ્ઞાની અજ્ઞાનીના ભેદને તપાસી શકે નહીં. એટલે અજ્ઞાન જ્ઞાનીને તો અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એને ભ્રાંતિ નથી ઉપરથી કે જ્ઞાની હશે તો આપણને કેમ ખબર પડે, આટલું બધું જ્ઞાન છે કેમ ખબર પડે કે જ્ઞાની છે કે અજ્ઞાની છે? જ્ઞાનીને એવી ભ્રાંતિ ઉપજતી નથી. કેમ ઉત્પન્ન કરી શકે? કે કરી શકે જ નહીં ને એમ કહે છે, પ્રશ્નાર્થ મૂક્યો છે. એને ભ્રાંતિ કેમ કરી શકે કે ન જ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદ અને મધ્યમ દશાના મુમુક્ષુને, મંદ એટલે જગન્ય અને મધ્યમ એટલે થોડાક આગળ વધેલા એવા મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો અથવા અજ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી, સરખાપણે, સાદ્રશ્ય એટલે સરખાપણો, સરખાપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. એને ભ્રાંતિ થઈ જાય, જ્ઞાની પણ આમ કહે છે અને આ પણ આમ જ કહે છે, જ્ઞાની કહે છે એવું જ કહે છે બરાબર, માટે પણ કહેનાર જ્ઞાની હોવા જોઈએ, એ રીતે ભ્રાંતિ ઉપજાવે છે. કોને? સામાન્ય જીવોને ભ્રાંતિ ઉપજે છે, મંદ એટલે જગન્ય દશાના મુમુક્ષુને પણ એ ભ્રાંતિ ઉપજવાનો સંભવ છે, અને મધ્યમ દશા જેની છે એને પણ ભ્રાંતિ ઉપજવાનો સંભવ છે. તાત્પર્ય શું નીકળે છે આમાંથી? આ ત્રણ વાત જ્યારે કરી ત્યારે એમાંથી એક નવું તાત્પર્ય નીકળે છે કે મુમુક્ષુ જીવે જ્ઞાની પુરુષને ઓળખવા માટે, કે જે ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે, એ કૃપાળુ દેવે સ્પષ્ટ કર્યું છે, એનું ફળ નિર્વાણ પદ છે. અને 194માં પણ એ સ્પષ્ટ કર્યું કે જે ઓળખે છે તે તેવો થાય છે. 335માં પણ કહ્યું માત્ર જ્ઞાનીને ઈચ્છે છે અને ભજે છે, ઓળખે છે, ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તેવો થાય છે. 335માં લીધું, એ ક્રમ બોધ્યો છે. અનેક પ્રકારે જે ક્રમ બોધ્યો છે એ 335માં પણ આવે છે, અનેક જગ્યાએ ક્રમ બોધ્યો છે પોતે. પાનું છે 320, માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, નીચે ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે ભવિષ્યમાં, અને વર્તમાનમાં તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આ વાત એટલા માટે રેફરન્સમાં લીધી છે આપણે કે એનો કોન્ટેક્સ્ટ છે એ લાગે છે આપણા ચાલતા પત્રને, કે આપણે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થવું હોય તો શું કરવું જોઈએ. કેમકે એક વાત તો કૃપાળુદેવ સ્પષ્ટ કરે છે કે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો તફાવત સમજીને ઓળખાણ નહીં થાય. મંદ દશાવાન હશે એટલે જગન્ય મુમુક્ષુ હશે, સામાન્ય મુમુક્ષુ હશે એને પણ નહીં ઓળખાય. મધ્યમ કક્ષાનો હશે તો કે એને પણ નહીં ઓળખાય. તો કે કોને ઓળખાશે? કે ઉત્કૃષ્ટ મુમુક્ષુને. ઘણું કરીને તેવી ભ્રાંતિ થવાનો સંભવ નથી. તો કે ઉત્કૃષ્ટ મુમુક્ષુની વાત કરી છે કે હા 335માં કરી છે, એનો રેફરન્સ ત્યાં મળે છે. પત્રો ભલે જુદી જુદી જગ્યાએ છે, સ્ટેટમેન્ટ ભલે જુદી જુદી જગ્યાએ છે, પણ એનું કોઓર્ડિનેશન તો કરવું જોઈએ ને, અને એ કરતા ન આવડે તો વાંચી જવાનો કોઈ અર્થ નથી. આગળ એ પોતે કહી ગયા છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ કોને કહેવાય, અને એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ એટલે ભાવિનો જ્ઞાની એમ પણ સાથે સાથે કહી દીધું. ઉત્કૃષ્ટ મુમુક્ષુ એટલે કોણ?
કે ભાવિનો જ્ઞાની. કેમ ભાવિનો જ્ઞાની? કે જ્ઞાનીને ઓળખા માટે જ્ઞાની થવાનો છે. એટલે એ વાત લીધી કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે એટલે શું? બીજું કાંઈ ઈચ્છતો નથી, એનું નામ માત્ર. ઠીક, જ્ઞાની સિવાય બીજું કાંઈ જોઈએ નહીં. કેમ કે નિતર સ્વચ્છંદ પ્રવૃત્તિ થાય છે. અજાણપણે તો સ્વચ્છંદ પ્રવૃત્તિ અનંતકાળથી કરતો આવ્યો છે અજાણ્યો હોવાથી. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, માત્ર જ્ઞાનીની આજ્ઞા એ ચાલવા ઈચ્છે છે, અને માત્ર જ્ઞાનીના માર્ગને અનુસરવા ચાહે છે, જ્ઞાનીનો જ આશ્રય કરવા માગે છે. તે જ્ઞાનીને ઈચ્છે છે, તે ઓળખે છે, તે જ જ્ઞાનીને ઓળખી શકે છે. આ ક્રમ છે, જે ઈચ્છે એ જ ઓળખી શકે છે, નહીંતર ઓળખવાની પરિસ્થિતિને ઊભી નથી થતી. ઓળખવા માટે શું થવું એ 254માં કહ્યું, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ વાત કરી ને 254માં. કોર્ડિનેશન ક્યાં ક્યાં લાગુ પડે છે? મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, યોગ એટલે પ્રત્યક્ષ હોય ત્યારે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ઓળખવું કેવી રીતે? અમારે કેવી રીતે જ્ઞાનીને ઓળખવા? કે ઓળખવાની પરમ તીવ્રતા રાખી હશે તો ઓળખાશે. પરમ તીવ્રતા એટલે શું? કે માત્ર જ્ઞાનીની ઈચ્છે છે, માત્ર જ્ઞાનીના માર્ગે ચાલવા ઈચ્છે છે, જરાય પણ સ્વછંદે ચાલવા ઈચ્છતો નથી તો ઓળખાશે. અહીંયા લખ્યું છે મુમુક્ષુના નેત્રો, આવા ઉત્તમ કોટિના મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એ જ્ઞાની પુરુષને ઓળખી લે છે. એ રીતે અહીંયા ઉત્કૃષ્ટ મુમુક્ષુને તેવી ભ્રાંતિ થવાનો સંભવ નથી, એટલે તે અજ્ઞાનીમાં જ્ઞાની પણ જોશે નહીં, અને જ્ઞાનીમાં એને અજ્ઞાની છે એવી ભ્રાંતિ થશે નહીં. કેમ કે શા માટે એમ થશે? કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. એવા ઉત્કૃષ્ટ, તેને એટલે અહીંયા કોને? ઉત્કૃષ્ટ મુમુક્ષુને. જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ, બહુ ગૂઢ વચનો છે. જ્ઞાનીના વચનો માત્ર સાંભળે છે એમ નહીં, એ વચનોની પરીક્ષા છે. એને પરીક્ષા કરે એવી જેની જ્ઞાનની યોગ્યતા છે, એવી ક્ષમતા છે, એબિલિટી, અને એનું બળ છે. પાછું બળવાનપણે એ જ્ઞાન કામ કરે છે, સામાન્યપણે કામ નથી કરતા. ઉત્કૃષ્ટ મુમુક્ષુ કેવો હોય છે? કે જ્ઞાની પુરુષના વચનોની પરીક્ષા કરવાનું બળ, અને એ અસ્થિર નથી, રજાની પૂંછડી જેવું નથી, સ્થિર થયેલું બળ છે. એનો એક આંક એવો છે કે એવી ઉત્કૃષ્ટ કક્ષામાં કોઈ પણ મુમુક્ષુ જીવ જ્યારે આવે છે ત્યારે એને એક સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થાય છે, આત્મવિશ્વાસ. જેમ કોઈ માણસ ગાડી ચલાવે છે તો આત્મવિશ્વાસ હોય તો ચલાવે કે વગર ચલાવે? લાયસન્સ મળ્યું હોય પણ આત્મવિશ્વાસ ન હોય તો એક્સિડન્ટ કરે, બરાબર છે? અને ચલાવવાની પ્રેક્ટિસ હોય તો વાતો કરતા કરતા, દુનિયાભરની ચિંતા કરતા કરતા, ટેન્શનમાં હોય તો ગાડી ચલાવે. ટેન્શન હોય, ટેન્શનવાળાને સિગરેટ બીડી પીવી પડે છે, બીડી પીતા પીતા પણ ગાડી ચલાવે. આત્મવિશ્વાસ છે. એમ ઉત્કૃષ્ટ મુમુક્ષુને એક આત્મવિશ્વાસ અંદરથી ઊભો થાય છે કે જ્ઞાની હશે તો મારી નજરમાંથી ઓળખાયા વિના બચી નહીં શકે. અને એ જ દશા ન આવે ત્યાં સુધી અંદરમાં સંદેહ રહે. કેમ ખબર પડે? આપણને શું ખબર પડે? આપણને ક્યાંથી સમજાય? આપણે ક્યાં એવી યોગ્યતા છે? તો કહી ન શકાય ભાઈ જ્ઞાની છે કે અજ્ઞાની છે, કાંઈ આપણે સમજી શકતા નથી. આ પ્રકારની હાલક ડોલક દશા છે, એને પરીક્ષાનું બળ સ્થિર થયું નથી. એટલે ભાષા વાપરી છે, બહુ ગૂઢ ભાષા વાપરી છે કે તેને એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુને જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ આત્મવિશ્વાસ સાથે હોય છે. સ્થિર થયું છે એનો અર્થ શું? આત્મવિશ્વાસ અંદરથી ઊભો થયો છે કે જ્ઞાની હશે તો મારી નજરમાંથી ઓળખાયા વિના જઈ શકે નહીં, બચી શકે નહીં. સાચો હીરો હોય તો હું પકડી પાડું, ખોટો હોય તો પણ હું પકડી પાડું, કેમ કે હું જોઈ રહ્યો છું. આત્મવિશ્વાસ હોય કે ન હોય એમને વેપાર કરવા બેસે? હે, પરખવાનો પોતાની શક્તિ અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થયેલા વિના કોઈ ઝવેરાતનો વેપાર કરી શકે ખરો કે ન કરી શકે? હું અહીંયા એવી વાત લીધી છે. ભાષા કેવી વાપરી છે? બળ વિશેષપણે સ્થિર થઈ ગયું છે, આ પૂરો આત્મવિશ્વાસ વર્તે છે અને એ રીતે એને ભ્રાંતિ થવાનો સંભવ રહેતો નથી. નહીંતર શંકા પડે છે અથવા આશંકા ઊભી થાય છે અથવા નિસંદેહપણે જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ પોતે સમજી શકતો નથી. એવી યોગ્યતા માત્ર જ્ઞાનીને ઈચ્છતા ઓળખવાની યોગ્યતા આવે છે. કેવી કેવી વાત કરી છે, ઓળખવાની તીવ્રતા હોય અને માત્ર જ્ઞાનીની ઈચ્છના હોય સિવાય બીજી ઈચ્છના ન હોય, કેમ કે એ સિવાય અંધારામાં ચાલવાનો કોઈ અર્થ નથી. એમને અંધારામાં ચાલવાનો કોઈ અર્થ નથી, નુકસાન થવાની વધારે પરિસ્થિતિ છે એની અંદર. એમ સમજીને જે મુમુક્ષુ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે એ પહેલો ક્રમ છે. ઈચ્છે છે, માત્ર ઈચ્છે છે તેને જ ઓળખાણ થાય એનો બીજો ક્રમ છે, તેવો જ થાય છે તે ત્રીજો એનો ક્રમ છે, અને તે ઉત્કૃષ્ટ મુમુક્ષુ વર્તમાનમાં કહેવા યોગ્ય છે. એ રીતે જ્ઞાની પુરુષની વાણી સંબંધીમાં અહીંયા ઘણું સુંદર વિવેચન આવ્યું છે આ પત્રમાં. હવે પછીનો આ જ વિષય ઉપરનો એક પેરેગ્રાફ જે બાકી રહે છે એમાં ભૂતકાળના જ્ઞાનીને પણ ઓળખવાની સક્ષમતા જ્ઞાનીઓને કેવી રીતે હોય છે એની કોઈ એક વિશિષ્ટ વાત છે, એનું નિરૂપણ કરેલું છે, અને ત્યાર પછી એ જ પત્રમાં બીજા વિષયોને સ્પષ્ટીકરણ શ્રી સુભાગભાઈના પ્રશ્નોનો પોતે આપ્યું છે. અહીં સુધી રાખી સમય છે.